એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા વર્ષ પર નજર કરીશું જેણે ખરેખર દુનિયાનો નકશો બદલી નાખ્યો.
હા, આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ 1066ની અને ઇંગ્લેન્ડ પર નોર્મન આક્રમણની.
વિલિયમ ધ કોન્કરરનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હોય છે, પણ મોટા ભાગે આપણે એને બસ એક લડાઈ, એક જીત તરીકે જોઈએ છીએ.
બરાબર, પણ આ ઘટના એટલી સીધી નથી. આપણા આજના સ્ત્રોત ઇતિહાસકાર જ્યોર્જ ગાર્નેટના વિશ્લેષણ મુજબ આ એક મોટો સવાલ છે.
અને સવાલ શું છે?
સવાલ એ છે કે 1066માં જે થયું, શું એ એક હિંસક ક્રાંતિ હતી જેમાં જૂની એંગ્લો સેક્સન દુનિયાને જડમૂળથી ઉખાડી ફેંકી દેવામાં આવી?
અચ્છા.
કે પછી એ એક જટિલ સમન્વય હતો જ્યાં વિજેતાઓએ જૂની સિસ્ટમને તોડવાને બદલે તેને અપનાવી અને પોતાના ફાયદા માટે વાપરી?
બિલકુલ, ટૂંકમાં આ એક હોસ્ટાઇલ ટેકઓવર હતું કે પછી એક પ્રકારનું મર્જર. ચાલો આજે આ ઐતિહાસિક કોયડાના ઊંડાણમાં ઉતરીએ. તો શરૂઆત કરીએ લેખકથી, જ્યોર્જ ગાર્નેટ. એમના વિશે થોડું જણાવો.
જ્યોર્જ ગાર્નેટ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મધ્યયુગીન ઇતિહાસના નિષ્ણાત છે, પણ એમની ખાસિયત ખાલી રાજા રાણીની વાર્તાઓ કહેવામાં નથી.
તો પછી શું એમના દૃષ્ટિકોણને અલગ બનાવે છે?
એ છે એમનો દૃષ્ટિકોણ. એ એક, એમ કહો કે ઐતિહાસિક જાસૂસ જેવા છે, જે યુદ્ધના મેદાન પર લોહીના ધબ્બા નથી જોતા, પણ દરબારમાં કાગળ પર શાહીના ઢાઘા શોધે છે.
ઓ, રસપ્રદ.
હા, એ લેટિન, જૂની અંગ્રેજી અને નોર્મન ફ્રેન્ચ જેવી ભાષાઓ જાણે છે, એટલે સીધા જ મૂળ દસ્તાવેજો વાંચી શકે છે.
એટલે કે જમીનના રેકોર્ડ્સ, કાયદાઓ, એ બધું.
બરાબર. અને આ જ કાનૂની દૃષ્ટિકોણ આપણને બતાવે છે કે સાચી સત્તા તલવારથી નહીં, પણ કાયદા અને કાગળથી કેવી રીતે સ્થાપિત થાય છે.
બહુ સરસ. તો ચાલો આ કોયડો ઉકેલવા આપણે એ સમજીએ કે વિલિયમ જ્યારે ઇંગ્લેન્ડ પહોંચ્યો ત્યારે ત્યાંની પરિસ્થિતિ હતી કેવી.
હા, આ જાણવું બહુ જ જરૂરી છે. 1066 પહેલાંનું એંગ્લો સેક્સન ઇંગ્લેન્ડ કોઈ પછાત રાજ્ય નહોતું, બિલકુલ નહીં.
અચ્છા.
હકીકતમાં તે સમયના યુરોપના સૌથી વિકસિત અને વ્યવસ્થિત રાજ્યોમાંનું એક હતું. એમની પાસે એક કાર્યક્ષમ ટેક્સ સિસ્ટમ હતી, શેરીફ જેવી સ્થાનિક વહીવટી વ્યવસ્થા હતી, પોતાના લેખિત કાયદા હતા.
એટલે નોર્મનો એક સુવ્યવસ્થિત શાસન પર કબજો કર્યો હતો, કોઈ અસંસ્કૃત જગ્યા પર નહીં.
એકદમ સાચું. અને તે સમયે રાજગાદી ખાલી પડી. રાજા એડવર્ડ ધ કન્ફેશનર ની સંતાન મૃત્યુ પામ્યા.
અને ગાદી માટે ત્રણ મુખ્ય દાવેદારો ઊભા થયા.
હા, એક સ્થાનિક અંગ્રેજ ઉમરાવ હેરોલ્ડ ગોડવિન્સન, બીજો નોર્વેનો રાજા હેરોલ્ડ હાડરાડા, અને ત્રીજો નોર્મન્ડીનો ડ્યુક વિલિયમ.
એટલે સંઘર્ષ તો થવાનો જ હતો, એ સ્પષ્ટ હતું.
અને થયો પણ ખરો. 1066નું વર્ષ કોઈ ફિલ્મી પટકથાથી ઓછું નહોતું. હેરોલ્ડ રાજા બન્યો, પણ તરત જ એને બે બાજુથી હુમલાનો સામનો કરવો પડ્યો.
બે બાજુથી?
હા. પહેલા એ ઉત્તરમાં ગયો અને નોર્વેની સેનાને સ્ટેમફોર્ડ બ્રિજ પર સખત હાર આપી. એક જબરદસ્ત જીત હતી એ.
પણ જેવો એ જીતનો જશ્ન મનાવવા જાય ત્યાં જ એને સમાચાર મળ્યા કે દક્ષિણના કિનારે વિલિયમ એની સેના સાથે ઉતરી ચૂક્યો છે.
બરાબર. વિચારાને થાકેલી સેના સાથે સેંકડો માઇલ પાછા ફરીને લડવા જવું પડ્યું. અને હેસ્ટિંગ્સના મેદાન પર એક લાંબા અને ભીષણ યુદ્ધ પછી હેરોલ્ડ હારી ગયો અને મૃત્યુ પામ્યો.
પણ શું યુદ્ધ જીતવું એ દેશ જીતવા બરાબર હતું?
જરાય નહીં. અહીંથી જ વિલિયમનો અસલી સંઘર્ષ શરૂ થયો.
મતલબ?
હેસ્ટિંગ્સની જીત તો માત્ર શરૂઆત હતી. ઇંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારો, ખાસ કરીને ઉત્તર, એને રાજા માનવા તૈયાર નહોતા. ત્યાં ભયંકર વિદ્રોહ થયા.
અને એના જવાબમાં વિલિયમે શું કર્યું?
એના જવાબમાં એણે જે કર્યું એ ઇતિહાસમાં હેરિંગ ઓફ ધ નોર્થ તરીકે ઓળખાય છે. અને એ કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નહોતી.
તો પછી એ શું હતું?
એક સુનિયોજિત આતંક હતો, ઠંડા કલેજે કરેલું એક ઉદાહરણ. કલ્પના કરો કે આખા પ્રદેશને વર્ષો સુધી ઉજ્જડ બનાવી દેવામાં આવે, પાક સળગાવી દેવામાં આવે, પશુઓને મારી નાખવામાં આવે, ગામડાઓનો નાશ કરી દેવામાં આવે.
ઓ બાપરે.
હજારો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. આનો સંદેશ સ્પષ્ટ હતો, વિદ્રોહ કરશો તો તમારું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવશે. કલમનો પણ ઉપયોગ કર્યો.
એ કેવી રીતે?
એણે પોતાને હુમલાખોર તરીકે નહીં, પણ ઇંગ્લેન્ડના કાયદેસર વારસદાર તરીકે રજૂ કર્યો. એણે પોપનું સમર્થન મેળવીને હેરોલ્ડને શપથ તોડનાર અને ગેરકાયદેસર રાજા જાહેર કરાવ્યો.
વાહ, આ તો આજના જમાનાનું નેરેટિવ કંટ્રોલ થયું. પોતાની વાતને એવી રીતે રજૂ કરવી કે દુશ્મન આપોઆપ ખોટો સાબિત થઈ જાય.
બરાબર, અને આનાથી એને વ્યવહારમાં બહુ મોટો ફાયદો થયો.
શું ફાયદો?
જો વિલિયમ કાયદેસર રાજા હોય તો જે કોઈ અંગ્રેજ ઉમરાવે હેરોલ્ડને સાથ આપ્યો હતો એ કાયદાની દ્રષ્ટિએ દેશદ્રોહી બની જાય.
અને દેશદ્રોહીની જમીન જપ્ત કરવી એ લૂંટ નહીં પણ ન્યાય કહેવાય.
તમે પકડી લીધી વાત. આ એક જ કાનૂની દાવથી એણે ઇંગ્લેન્ડના લગભગ તમામ ઉમરાઓની જમીન છીનવી લેવાનો રસ્તો ખોલી નાખ્યો. આ એનું સૌથી મોટું હથિયાર હતું.
અને પછી એણે આ બધી જ જમીનનું શું કર્યું? પોતાના નોર્મન સાથીદારોને વહેંચી દીધી.
હા, પણ એક શરત સાથે. એણે ઇંગ્લેન્ડની માલિકીની આખી વ્યવસ્થા જ બદલી નાખી. એણે જાહેર કર્યું કે દેશની બધી જ જમીનનો એકમાત્ર માલિક રાજા છે, એટલે કે પોતે.
અચ્છા.
પછી એણે એ જમીન પોતાના સેનાપતિઓને ફીસ તરીકે આપી, જેનો અર્થ એ હતો કે આ જમીન તમારી માલિકીની નથી. જ્યાં સુધી તમે રાજાને વફાદાર રહીને સૈનિક સેવા આપશો ત્યાં સુધી જ એને ભોગવી શકશો.
એટલે કે નોકરી કરો ત્યાં સુધી પગાર મળે. જે દિવસે વફાદારી ગઈ તે દિવસે નોકરી અને જમીન બંને ગયા. આનાથી તો એણે દેશના સૌથી શક્તિશાળી લોકોને પોતાના વફાદાર કર્મચારી બનાવી દીધા.
બિલકુલ, આ જ સામંતશાહી એટલે કે ફ્યુડલિઝમનો પાયો હતો. આ એક એવી ક્રાંતિ હતી જેણે સત્તાનું માળખું જ બદલી નાખ્યું. અને આ બદલાવ ખાલી જમીન સુધી નહોતો.
ચર્ચમાં પણ એણે આવું જ કર્યું હશે?
ચોક્કસ, એણે ચર્ચમાં પણ તમામ મોટા અંગ્રેજ પાદરીઓને હટાવીને પોતાના વફાદાર નોર્મન લોકોને બેસાડી દીધા. એટલે ધર્મ પણ શાસનનું એક સાધન બની ગયું.
તો આ બધી પ્રક્રિયા, હિંસા, કાનૂની દાવપેચ, જમીનની વહેંચણી, આ બધા પર અંતિમ મોહર ક્યારે અને કેવી રીતે લાગી?
એ મોહર હતી ડૂમ્સડે બુક, 1086માં, વિજયના 20 વર્ષ પછી. વિલિયમે આખા ઇંગ્લેન્ડનો એક અભૂતપૂર્વ સર્વે કરાવ્યો.
સર્વે? શેનો સર્વે?
બધી જ વસ્તુનો. કોની પાસે કેટલી જમીન છે, એ જમીન પર કેટલા ખેડૂતો છે, કેટલા હળ છે, એનું મૂલ્ય શું છે, એક એક વિગત નોંધવામાં આવી.
આ તો જાણે કોઈ કંપનીના હોસ્ટાઇલ ટેકઓવર પછી કરવામાં આવતું ઓડિટ લાગે છે. જૂના માલિકો કોણ હતા, નવા કોણ છે અને કંપનીની કુલ સંપત્તિ કેટલી છે, બધું એક જ ફાઇલમાં.
તમે બરાબર સમજ્યા. આ માત્ર ટેક્સ વસૂલવાનો રેકોર્ડ નહોતો, આ એ વાતનો લેખિત સત્તાવાર અને કાયમી પુરાવો હતો કે 1066 પહેલાં જે સંપત્તિ અંગ્રેજો પાસે હતી તે હવે નોર્મનો પાસે છે. આ નોર્મન ક્રાંતિ પર લગાવેલી છેલ્લી અને પાક્કી મોહર હતી.
અત્યાર સુધીની વાત પરથી તો એવું જ લાગે છે કે આ એક સંપૂર્ણ અને ક્રૂર ક્રાંતિ હતી. પણ આપણી ચર્ચાની શરૂઆતમાં જે બીજો વિચાર હતો, સમન્વયનો, એ ક્યાંથી આવે છે?
એ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે કારણ કે નોર્મનોની સંખ્યા ઘણી ઓછી હતી. મુઠ્ઠીભર નોર્મન આખા દેશ પર રાજ કેવી રીતે કરી શકે?
હા, એ પણ સાચું.
અહીં એમની વ્યવહારિકતા કામે લાગી. એમણે જોયું કે એંગ્લોસેક્સન શાસન પ્રણાલી એટલે કે ટેક્સ વસૂલવાની પદ્ધતિ, શરીફનું પદ, વહીવટી વિભાગો, એ બધું પહેલેથી જ ખૂબ કાર્યક્ષમ છે.
તો એને તોડી પાડવાને બદલે એમણે એનો જ ઉપયોગ કર્યો. જાણે કે જૂના કમ્પ્યુટરના હાર્ડવેર પર નવું ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દીધું હોય.
એકદમ સાચું. એમણે એ જ જૂની મશીનરી ચાલુ રાખી પણ એના પર બેઠેલા લોકોને બદલી નાખ્યા. અંગ્રેજોની જગ્યાએ નોર્મન અધિકારીઓ આવી ગયા. આ કોઈ એક દિવસમાં થયેલી ક્રાંતિ નહોતી પણ પેઢીઓ સુધી ચાલેલી સમન્વયની પ્રક્રિયા હતી.
અને આ સમન્વયની લાંબા ગાળે શું અસર થઈ?
સૌથી મોટી અસર તો ઇંગ્લેન્ડની દિશા પર થઈ. 1066 પહેલાં ઇંગ્લેન્ડ સાંસ્કૃતિક અને રાજકીય રીતે સ્કેન્ડિનેવિયન દેશો એટલે કે ડેનમાર્ક, નોર્વે એ બધાની નજીક હતું.
અને આ વિજય પછી
એ યુરોપના મુખ્ય પ્રવાહ, ખાસ કરીને ફ્રાન્સ સાથે જોડાઈ ગયું, જેણે આવનારી સદીઓ માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે સંઘર્ષનો પાયો પણ નાખ્યો.
અને ભાષા પર પણ અસર થઈ હશે, ખરું ને?
ચોક્કસ. શાસક વર્ગ નોર્મન ફ્રેન્ચ બોલતો હતો અને સામાન્ય લોકો જૂની અંગ્રેજી. સદીઓ સુધી આ બંને ભાષાઓ એકબીજા સાથે ભળતી રહી.
અચ્છા.
આજે અંગ્રેજી ભાષામાં જે હજારો ફ્રેન્ચ મૂળના શબ્દો છે, જેમ કે ગવર્નમેન્ટ, જસ્ટિસ, આર્મી, કોર્ટ, એ બધા આ ઐતિહાસિક સમન્વયની જીવતી જાગતી નિશાની છે.
આખી ચર્ચા ખરેખર મનને વિચારતું કરી દે તેવી છે. મને જે વાત સૌથી વધુ આશ્ચર્યજનક લાગી તે એ છે કે વિલિયમે જૂની અંગ્રેજી સિસ્ટમનો નાશ કરવાને બદલે તેનો જ ઉપયોગ પોતાના શાસનને મજબૂત કરવા માટે કર્યો.
હા, આ તો દુશ્મનના હથિયારથી જ દુશ્મનને હરાવવા જેવી વાત થઈ.
બરાબર.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ઇતિહાસ ક્યારેય કાળો કે સફેદ નથી હોતો, એ હંમેશા ગ્રે શેડ્સમાં હોય છે. નોર્મન વિજય માત્ર હિંસા અને દમનની ગાથા નથી,
પણ શાસન, કાયદો અને વ્યવહારિકતાની પણ ગાથા છે.
બિલકુલ. તે બતાવે છે કે કેવી રીતે વિજેતાઓ પણ જીતેલા લોકો પાસેથી શીખવા અને એમની વ્યવસ્થાને અપનાવવા મજબૂર બને છે.
તો અંતે આપણે એવું કહી શકીએ કે સત્ય કદાચ બંને દૃષ્ટિકોણની વચ્ચે છે. તે એક હિંસક અને પદ્ધતિસરની ક્રાંતિ હતી જેણે સત્તાનું માળખું સંપૂર્ણપણે બદલી નાખ્યું.
હા, પણ એ ક્રાંતિને ટકાવી રાખવા માટે એક લાંબા અને જટિલ સમન્વયની જરૂર પડી.
આ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે ઇતિહાસમાં કોઈ પણ મોટો બદલાવ શું ખરેખર જૂનાનો સંપૂર્ણ અંત હોય છે,
કે પછી તે હંમેશા જૂના અને નવાના મિશ્રણથી બનેલું કંઈક હોય છે જે કદાચ બંને કરતાં વધુ મજબૂત અને જટિલ હોય છે. આ એક એવો પ્રશ્ન છે જે આજે પણ આપણને ઘણું શીખવી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.